સૌથી પ્રથમ તો આ ગુજરાતી ક્રિશ્ચિયન ફેલોશિપ ના આગેવાન દિનકરભાઈ અને એમની પાસ્ટરેટ કમિટીનો પુષ્કળ આભાર માનું છું. એટલું જ નહીં પણ આજે જે મેં આવી શક્યા, જો ડોક્ટર રેવરન હેમલતા પરમાર ના હોત તો કદાચ અમારે રાઈડ શોધવી પડત, દિનકરભાઈને વિનંતી કરવી પડત કે ભાઈ વ્યવસ્થા થાય તો જ અમે આવી શકીએ. એટલે તમારો પણ પુષ્કળ આભાર. રેવરન પટેલ સાહેબ કે જેઓ અને મારા ભાઈ આનંદરાવ અને બીજી એક કમિટી તે અમે બનાવેલી છે ન્યુયોર્કની અંદર સુસમાચાર મિશન એશિયાના માટે, અને આ બંને જણ અને કમિટી બહુ સરસ કામ કરી રહ્યા છે અને તેમણે જે આ બધી વ્યવસ્થાઓ કરી મિટિંગની આ મંડળીની સાથે પણ, એના માટે તમારો પણ પુષ્કળ આભાર માનું છું. મારી પત્ની શાંતિથી આવેલા છે, એમના ઘણા બધા રિલેટિવ રહેશે પણ રિલેટિવને મળી શકાતું નથી, એટલે કદાચ તમે જાણો છો એ પીસ રે એ બહુ મોટી જરૂરિયાત હોય છે. એમેન એમેન. અહીંયા આગળ આ ભજન સેવાની અંદર મારા વડીલ ભાઈ યશવંતભાઈ ક્રિશ્ચિયન, તમે ઘણા વર્ષો સાથે રહ્યા અને કામ કર્યું, અને આજે અહીંયા આગળ તેઓ છે, તેમની બંને દીકરીઓ મળ્યા, પણ જો મારા ભાભી મારતા હોત તો ચોક્કસ મને બાજી પડી અને કેટલી કિસ્સો કરી દીધી હોત, પણ આજે પ્રભુની હજુરમાં છે એને માટે આપણે સ્તુતિ કરીએ છીએ અને એમના જીવનના માટે સ્તુતિ કરીએ છીએ. ભાઈ યશવંત ના જીવનના માટે પણ સ્તુતિ કરીએ છીએ. એમના જીવનમાં જે કઈ બાળકો આપેલા છે અને દીકરો એલેનરી, તમે બધા જાણતા હશો કે ગમે તમે તમે જાઓ અમેરિકામાંથી ને બોમ્બે હો કે અમદાવાદ હો કે એલેનરીનું નામ દો તો તમને કોઈ પણ રીતે પેલા કસ્ટમ વાળા હેરાન કરે નહીં, એ મારો પોતાનો અનુભવ છે. અત્યારે શું છે હું જાણતો નથી, પણ એમની બધી સેવાઓ છે એના માટે પણ આપણે આભાર માનીએ છીએ. અને તમને બધાને મળી અને મને પુષ્કળ આનંદ થાય છે. લગભગ 30 વર્ષ અમેરિકામાં મારે થયા અને ફિલાડેલ્ફિયામાં આવવા માટે ઘણા વખતથી વિચાર હતો, યોજનાઓ હતી, પણ કદી જ બન્યું હતું નહીં. પણ હું માનું છું કે આ જ કાદીની અભવાને મનાયા છે, એટલે માટે ઈશ્વરની સ્તુતિ કરું છું અને તમારો બધાનો આભાર માનું છું. કદાચ બધા મને ઓળખતા ના હોય એટલે હું કોણ છું, ક્યાંથી આવેલો છું એ જાણવાની ખાસ તમને જરૂર હોય, કારણ કે એ બહુ અગત્યનું છે. મેં કહ્યું તે પ્રમાણે દિનકરભાઈને તો ઓળખું છું, ક્રિશ્ચિયન કમ કાર્પેન્ટર. એમના રિચર્ડભાઈ મોટા, રિચર્ડભાઈને અમે સારી રીતે ઓળખીએ, પણ એમને મારા વાઇફ સારી રીતે ઓળખીએ, દિનકરભાઈને અમે સારી રીતે ઓળખીએ, મારા વાઇફને દિનકરભાઈના વાઇફ બંને જણ સાથે વૈદકીય સેવાઓમાં હતા, એટલે આ બધું ઓળખાણ કરીએ. તો પેલું કે છે ને આપણે તો પેલો ગામ ગોતર પટેલ કેવી કહેવત છે, હા, એ આપણે જો આમ સાદા અને તાણા મિલાવીએ તો ઇન્ડિયન પર્સન કઈ ને કઈ રિલેશનશીપ શોધી શકે, અને એ બધા માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે આપણે એવા જીવનને જીવેલા છે. મારો જન્મ ખ્રિસ્તી કુટુંબમાં થયેલો હતો, નાના ગામડામાં ખંભોળજ નામનું ગામ. મારા બાપા સાલ્વેશન આર્મી ના સુબેદાર હતા, મારા ભાઈ જસવંત પણ સાલ્વેશન આર્મી ના હતા અને બીજા કોઈ હશે ત્યાં આગળ, અને ત્યાં આગળ ખંભોળજ ગામમાં જ મેં અભ્યાસ કરેલો. 3 મિશન હતા, સાલ્વેશન આર્મી, મેથોડિસ્ટ અને રોમન કેથલિક. સાલ્વેશન આર્મી અને મેથોડિસ્ટ સાથે ઘણી બધી મિટિંગો નાતાલના સમયે કરતા હતા, એટલે અમે મને એ બધી ખબર છે. અને ત્યાર પછી મારા મામા રેવરન એસ કુંજરાવિયા ત્યાં ખંભોળજમાં આવ્યા પાડક તરીકે, અને એમણે પછી માણસને જરૂરિયાત હોય તો કાં તો હું યુદ્ધ શાળામાં કે ફોજાબાદ સ્કૂલમાં આણંદમાં જઈ શક્યો હોત, પણ મારા મામા આવ્યા અને પછી અમે મામાને લઈને એમને એમને મદદ કરી અને મેં મેથોડિસ્ટ સ્કૂલમાં ગયા. અમે અમને 5 વર્ષની ઉંમરે મારા મોટા મોટા વાળ વધારવામાં આવેલા, અને જો સાલ્વેશન આર્મી ના છે જાણે છે કે મારા વાળ 5 વર્ષ પછી કાપવામાં આવેલા, અને એને અર્પણ કે વિધિ કહેવામાં આવશે. મારા મામા જે ત્યારે થામણામાં બાળક હતા, એમણે 5 વર્ષ સુધી મોટો મરઘો તૈયાર કરેલો એ મારા માટે. કેમ કે મારા મા બાપ ને 3 છોકરા હતા, મરી ગયેલા હતા, અને ત્યાર પછી 5 વર્ષ સુધી કોઈ બાળક હતા નહીં. એટલે એમણે એવું નક્કી કરેલું, પ્રભુને ઓથ આપેલી કે કોઈ પણ મારું બાળક થશે એ પ્રભુની સેવા માટે જશે. અને એટલા માટે આ એમણે આ બધું કરેલું. પણ 5 વર્ષે એ મારું અર્પણ કરવામાં આવ્યું. ઘણા બધા સાલ્વેશન આર્મીના ડોક્ટર કુક તે જમાનામાં હતા, તો તે પણ ત્યાં આગળ આવેલા, અને બહુ સરસ સભા થતી એ મને થોડી યાદ છે. પણ ત્યાર પછી મારા મામાના પ્રયત્નોથી જે ખંભોળજમાં જેટલા સાલ્વેશન આર્મીના હતા એ બધા જ મોટા ભાગે મેથોડિસ્ટ મંડળીમાં જોડાયા, અને આજે જેઓ મેથોડિસ્ટ મંડળીમાં જોડાયા એ ઘણા બધા અમેરિકામાં સારી સારી જગ્યાઓમાં છે, અને તેમનો એક હું છું. 1976માં મેથોડિસ્ટ જનરલ કોન્ફરન્સમાં હું આગળ આવ્યો, અને ત્યાર પછી પ્રભુએ રસ્તાઓ ખુલ્લા કર્યા, અને મેં ત્યાં આગળ કોલેજનો અભ્યાસ કર્યો. હું મેટ્રિક જ પાસ હતો 11th ધોરણ, અને ત્યાર પછી થિયોલોજીનો અભ્યાસ. પણ આ દરમિયાન જે કોઈ મજૂરી કરવાની હોય એ બધી જ મજૂરી કરી અને મેં મારો અભ્યાસ પૂરો કરેલો. જેમ કે જે ચર્ચમાં હું બાળક બન્યો એ ચર્ચમાં હું જેનિટર તરીકે કામ કરતો હતો. આ દેશની અંદર સવારમાં શનિવારે સવારે વહેલો જઉં, બાપુ ચર્ચ સાફ કરું, તમે જો આણંદ અરે શિકાગોમાં આવો, એવાન્સ્ટનમાં આવો, તો એ ચર્ચ જુઓ, તો બહુ મોટું ચર્ચ છે, તો નીચે ને ઉપર ને બીજું ત્રીજું બધું જ હું સાફ કરતો હતો. એટલે શનિવારે ચર્ચ હું સાફ કરું પોતે, પગાર નહીં, પગાર કોઈ પણ નહીં. અને પછી રવિવારે સવારે ભક્તિ સભા ચાલે એમાં હું લિટર્જિસ્ટ તરીકે કામ કરતો હતો. પછી ધીરે ધીરે ત્યાં આગળ ગુજરાતી ફેલોશીપની સ્થાપના થઈ, ત્યાર પછી અમે હિન્દી ફેલોશીપનું ગ્રુપ મળ્યું, એમને અમે આવકાર આપ્યો, અને અત્યારે તે તમે ચર્ચ જુઓ તો પૂરેપૂરું આપણું ચર્ચ ભારતીય ચર્ચ છે. ત્યાં આગળ 2-3 ભક્તિ સભાઓ ચાલે છે મહિનાના પહેલા રવિવારે ઇંગ્લિશમાં જ, અને દર રવિવારે હિન્દી અને ગુજરાતી. હિન્દી 50-60 સભ્યો છે, અને આપણી ગુજરાતીમાં લગભગ 200થી વધારે સભ્યો, પણ 150 જેટલા દર રવિવારે આવતા હોય છે. એટલે અજાયબ જેવી મિનિસ્ટ્રી ચાલે છે. એટલે 1984માં જયારે મારી ફૂલ એપોઇન્ટમેન્ટ થઈ ત્યારે આ ચર્ચની અંદર હું પાસ્ટરની સેવાઓ આપતો હતો. 85 સાલમાં એ પાસ્ટર એ ચર્ચ પર સિનિયર પાસ્ટર તરીકે મારી નિમણૂક કરવામાં આવી, અને તે સમયે આ પ્રભુનું વચન મારી પાસે આવ્યું, અને આગળ જે વાંચ્યું તે પ્રમાણે કે મારે માટે કોણ જશે. ત્યારે ત્યાં આગળ કહેવામાં આવ્યું છે કે પ્રભુએ મને એમ કહેતા સાંભળ્યું કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે. ત્યારે મેં કહ્યું હું આ રહ્યો, મને મોકલ, મને મોકલ. આજે પવિત્ર આત્માનો દિવસ છે. આપણે જોયું તે પ્રમાણે જો તમે બીજો અધ્યાય વાંચો, વધતી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સ્વર્ગમાં ચડી ગયા તે પહેલા માર્કથી 28 અને 16-20 જે કલમો વાંચી એ પ્રમાણે પ્રભુએ એના શિષ્યોને એલાન આપ્યું, અને પ્રભુના શિષ્યોએ જે કઈ તેમનાથી બન્યું તે પ્રમાણે એમણે પ્રભુની જે સ્વાર્થા આગળ અને આગળ એમણે આપી, અને ઘણા બધા શિષ્યો કહેવામાં આવે છે કે તેઓએ પોતે પોતાના જીવનનો સેક્રિફાઈસ પણ ત્યાં આપ્યો. અને પ્રભુએ આપણને હુકમ કર્યો આ માટીના એમણે જોઈએ છે તે પ્રમાણે કે તમે જઈને સર્વ દેશના ને શિષ્ય બનાવો, બાપ પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપતા આવો, અને જે હું તમારી સાથે સદા અને સર્વકાળ હોઈશ. 1985ની અંદર ઇમેન્યુઅલ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચમાં મારી પાસે સરસ પાસ નહીં જ હતું, કોઈ પણ જાતનું મારે મુશ્કેલી હતી નહીં, સેક્રેટરી હોય તે બધું કામ કરી જાય, પણ ત્યાર પછી મારે જેનિટર નું કામ કરવાનું હતું નહીં. સરસ જેનિટર કપલ કામ કરતું હતું, પણ ત્યાં આગળ પ્રભુના તરફથી આ અવાજ આવ્યો કે મારે માટે કોણ જશે. અને વાલા મિત્રો, આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ત્યાં આગળ જવાના માટે બહુ મુશ્કેલી હોય છે. તો તે વખતે મારા જીવનમાં એવું બન્યું કે ફિલિપીન્સ માં મિશનરી તરીકે જવાની કોઈ બેનની મારફતે મને ચેલેન્જ આપવામાં આવી. પણ એ પહેલા ઘણી બધી વાર ઇન્ડિયામાં હું ભારત દેશમાં જઉં ત્યારે જોઈએ કે ત્યાં આગળ મિશન કાર્યની બહુ જરૂરિયાત હોય છે. પણ એ મિશન કાર્ય કઈ રીતે શરૂ કરવું, કારણ કે એ મિશન કાર્ય શરૂ કરવાના માટે આપણે કોઈ સારા માણસની જરૂર જોઈએ. એટલે સીએનઆઈ ના માણસો, સાલ્વેશન આર્મી, રોમન કેથલિક, હિન્દુ, કેટલાક વન કે ટુ મુસ્લિમ, આ બધા લોકોની સાથે મેં વાર્તાલાપ કરી લીધી. અને એમાંથી ઘણા સારા સારા આગેવાનો તેઓ પ્રભુની પાસે આજે શાંતિના વિસામાં છે. પણ આ બધા આગેવાનોની મારફતે અમે ત્યાં આગળ સુસમાચાર મિશનની સ્થાપના કરી. અને એ જગ્યાએ જોઈએ છીએ તે પ્રમાણે કે પ્રભુએ પોતે આપણને હુકમ કર્યો છે રાજવી કલમમાં કે તમે જાઓ અને પ્રભુના નામે તમે શિષ્ય બનાવો. અને જયારે આપણે જોઈએ છીએ કે તમને ને મને ને શિષ્યોને જે વચન આપ્યું તે જમાનાની અંદર વિલિયમ કેરીને લંડનમાંથી મિશનરી તરીકે પ્રભુની સુવાર્તા આપવાના માટે જયારે મોકલવાનો હતો ત્યારે લંડનના ચર્ચે સૌથી પ્રથમ એનો નકાર કર્યો. પણ એ વિલિયમ કેરી પોતે પછી ત્યાર પછી પ્રભુની સેવાના માટે ભારત દેશમાં જાય છે અને એને ઘણી બધી ભાષાઓમાં બાઇબલના તરજુમા કર્યા અને એને પોતાનું જીવન ત્યાં આગળ છાવર કરી દીધું. અને એટલું જ નહીં વાલા મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ત્યાં આગળ આજે અમેરિકા દેશની અંદર રેવોલ્યુશન થયો અને ત્યાર પછી એ અરસામાં જ્હોન વેસ્લી અને બીજા મિશનરીઓ આગળ આવેલા હતા અને એ મિશનરીઓએ આગળ કામ શરૂ કરેલું હતું અમેરિકા દેશની અંદર. અને ત્યાં આગળ કહેવામાં આવે છે કે સૌથી છેલ્લો મિશનરી જ્હોન વેસ્લી, ચાર્લ્સ વેસ્લી અને બીજા બધા પાછા ગયા, પણ ફ્રાન્સિસ એલ્સબરી કરી અને જે મિશનરી હતો એણે આ અમેરિકા દેશમાં રહેવાનું નક્કી કર્યું કે હું હવે પાછો મારા દેશમાં જવાનો નથી. અને એક દિવસ એવું બને છે કે ફ્રાન્સિસ એલ્સબરી ધીમે 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 પોતાના ઘોડા ઉપર જુદી જુદી જગ્યાએ વિઝિટ કરતો આવે છે. એટલો બધો થાકી ગયેલો હોય છે અને જયારે થાકી ગયેલો હોય છે એક હોટલમાં આવે છે અને હોટલમાં એ રહેવાના માટે ઉતારો માંગે છે. પણ ત્યાં આગળ કહેવામાં આવે છે કે એ રાત્રે એ હોટલનું બધું રજીસ્ટ્રેશન થઈ ગયેલું હતું કે આજુબાજુના લોકો ત્યાં આગળ નાચ અને ડાન્સના માટે મળવાના હતા. અને ત્યાં આગળ આ એસબરી એ પ્રમાણે કહી શકે છે, એસબરીને એક જ રીતે ત્યાં આગળ રૂમ મળી શકે કે એ જો આ લોકોની મધ્યે એ ડાન્સમાં જોડાય તો. એસબરીના માટે આ બહુ ક્રિટિકલ વસ્તુ હતી. એ આ અમેરિકા દેશની અંદર મિશનરી તરીકે આવેલો હતો, પણ એને નક્કી કર્યું અને હોટલ માલિકને કહ્યું ચોક્કસ તમારી જે રીત રિવાજ છે એ પ્રમાણે હું કરવા માટે તૈયાર છું. રાતનો સમય થયો, મ્યુઝિક લાગવા લાગ્યું, તબલા લાગવા ભાગવા લાગ્યા, લોકોની કિલકારીઓ થવા લાગી અને એસબરી ત્યાં આગળ આવે છે અને એ ઉભો રહે છે અને લોકોને કહે છે કે હું તમારી સાથે ડાન્સ કરવા માટે તૈયાર છું, પણ મેં મારા જીવનમાં નક્કી કરેલું છે કે હું સૌથી પ્રથમ જો પ્રાર્થના કરું નહીં તો મારે કોઈ પણ કામ થઈ શકે નહીં. અને અહીંયા આગળ લોકોએ કહ્યું કે હવે આ શું પ્રાર્થના કરવાનો હશે, કેટલાક એને ઓળખતા હશે, કેટલાક નહીં ઓળખતા હોય. અને ત્યાં આગળ લોકોએ એને રજા આપી અને એસબરીએ ત્યાં આગળ પ્રાર્થના કરી. અને ત્યાં આગળ એ કહેવામાં આવે છે કે એના જેના માટે વાર્તાઓ લખવામાં આવી છે એમાં કહેવામાં આવે છે કે એસબરીએ ત્યાં પ્રાર્થના કરી કે એ ડાન્સ અને નાચગાનની જે ત્યાં આગળ મુસાવરો જે પ્રસંગ હતો એ પ્રસંગ ત્યાં આગળ થયો જ નહીં, પણ લોકો રડવા લાગ્યા અને ત્યાં પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને કહે છે કે ત્યાં જે લોકો ભેગા થયેલા હતા એમાંથી ઘણા બધા લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનો અર્પણ કર્યા. એટલું જ નહીં પણ ત્યાં આગળ કહેવામાં આવે છે તે પ્રમાણે કે એ એસબરી ત્યાં આગળ બધા કુંડાળામાં ઉભા રહ્યા છે, તો જે બાયનો એને હાથ પકડેલો હતો અને એને છોડી દઈ અને જતી રહેવા માંગતી હતી, પણ એસબરીએ એનો હાથ એવો પકડી રાખ્યો હતો કે જ્યાં સુધી એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નહીં ત્યાં સુધી એ બાયને તેણે છૂટી કરી નહીં. અને એની હિસ્ટ્રી પ્રમાણે કહે છે કે એ આજુબાજુના બધા જ લોકો પ્રભુના બાળકો બન્યા, ચર્ચોમાં જવા લાગ્યા, અને જે બેનનો હાથ એસબરીએ પકડ્યો હતો એ એમનો પત્ની બન્યા. એસબરી સૌથી પ્રથમ મેથોડિસ્ટ મંડળીના આ દેશમાં એપિસ્કોપલ લીડર બની શકેલા હતા. મારા મિત્રો, આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ શિષ્યોને દર્શન આપ્યું કે તમે જઈ અને મારી સુવાર્તા પ્રસાર કરો, બીજા લોકોને બોલાવો અને એમને બાપ્તિસ્મા આપો. એ બરોબર હતું, પણ ઘણી બધી વાર કદાચ એ વખતના શિષ્યોને પણ વિશ્વાસ નહીં હોય. શિષ્યો પણ વિચાર કરતા હશે કે અમે કઈ રીતે કરી શકીશું. અને આગળ એ પ્રમાણે કે તમે આગલી કલમોમાં જુઓ તો 11 શિષ્યો કાલિલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાને કહ્યું હતું ત્યાં ગયા અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું. પણ કેટલાકને સંદેશ આવ્યો અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવેલો છે. અને સંત પાઉલ પ્રેરિત કોલોસીના પત્ર 1 અધ્યાય 15-20 કલમમાં આ પ્રમાણે લખે છે, અને કેટલું બધું મહાન છે કે દુનિયાનું જે ચલાવવું, આકાશ અને તારાનું ચલાવવું એનો એક જ કર્તા છે, એ તો દેવ બાપ કે જેના હાથમાં સર્વશક્તિ છે. અને એને કહ્યું કે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ, અને મેં તમને જે જે આજ્ઞાઓ કરી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જગતના અંત સુધી હું તમારી સાથે હોઈશ. આજે પવિત્ર આત્માનો દિવસ છે. પવિત્ર આત્માએ જે ભરપૂરીપણું આપ્યું આજે પણ એ ભરપૂરીપણું એ તમને ને મને આપણા દીકરાઓ અને દીકરીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા આવવા માટે તૈયાર છે. પણ કઈ રીતે પવિત્ર આત્મા આવે કે જ્યારે આપણે બાઇબલના અભ્યાસ કરીએ, બાઇબલના વચનો વાંચીએ અને આગળ વધીએ ત્યારે વાલા મિત્રો આ વસ્તુ બને છે. પાઉલ પ્રેરિત ત્યાં આગળ કોલોસીનો પત્ર 1 અધ્યાય અને 15-20 માં જેમ મેં કહ્યું તે પ્રમાણે આ પ્રમાણે કહે છે, અને મને હું તમારી સામે વાંચીશ. એ અદ્રશ્ય દેવની પ્રતિમા સર્વ સૃષ્ટિનો પ્રથમ જનિત છે, કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા છે. આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય છે અદ્રશ્ય છે, રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા છે. એ સર્વ કરતા આદિ છે અને તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. તે શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ એટલે મોયલાઓમાંથી પ્રથમ ઉઠેલો છે કે જે સગડામાં તે શ્રેષ્ઠ થાય, કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડ્યું, અને તેના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવવાની તેની મારફતે તે પોતાની સાથે સગડાનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરના હોય કે આકાશના હોય. આ પાઉલ પ્રેરિતે કોલોસીની મંડળીને આ વચનો આપેલા, અને એ જ વચનો થોડા વર્ષો પહેલા બિલીઝની એક બ્રાહ્મણ બહેન કે જે મેડિકલ ડોક્ટરનું કામ કરતી હતી ત્યાં આગળ બિલીઝમાં, આજે શિકાગોમાં રહે છે, એની સાથે હું જયારે વાર્તાલાપ કરતો હતો ત્યારે એ કહે છે કે પાસ્ટર જ્હોન, તમે માનો કે ના માનો, એવી સૃષ્ટિમાં એવું કોઈ ઉત્પન્ન કરતા એવી વ્યક્તિ છે કે એવો દૈવી ચમત્કાર છે, દૈવી પર્સન છે કે જે આ બધી દુનિયાનું હલનચલન કરી રહ્યો છે. મેં એમને કહ્યું કે તો દેવ બાપ, અને દેવ બાપ કે જેને અમે માનીએ છીએ, અને એને પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે પોતે દેવના દીકરાને આ પૃથ્વી પર મોકલ્યા, અને એ જ દેવ આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વરૂપ લઈને આવ્યા, ત્યારે એ બાઈને એકદમ વિશ્વાસ આવ્યો નહીં, પણ ધીમે ધીમે ત્યારે અમારી મુલાકાતો વધતી ગઈ અને ત્યાર પછી એમને વિશ્વાસ આવ્યો. ત્યાં આગળ બાઇબલમાં એ પ્રમાણે લખ્યું, તે પ્રમાણે પ્રભુ ઈસુ શિષ્યો સાથે એને એને સલાહ અને સૂચન ના આપ્યું. તેમાં એ લખવામાં આવે છે કે તમે સર્વગ્રહી આકાશમાં તથા પૃથ્વી પર મને અધિકાર આપવામાં આવેલ છે, મને અધિકાર આપવામાં આવે છે, તમે જઈને શિષ્ય બનાવો. એટલે જ્યારે હું ઇમાન્યુઅલ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચમાં ત્યાં આગળ બેઠો હતો ત્યારે આઇઝાયા 36:6 અધ્યાય ને 8 કલમમાં જે લખવામાં આવ્યું છે, મારે સારું કોણ જશે. અને એ સમયમાં આ સુસમાચાર મિશનનું દર્શન મારા જીવનમાં આવ્યું. અને મેં જેમ કહ્યું તે પ્રમાણે વાળા મિત્રો, એ જમાનામાં અને એ વખતમાં જ્યારે અમે મિશન શરૂ કર્યું 1995, ઇટ ટુક ટાઈમ 85 અને 95, એટલે લગભગ 10 વર્ષ થઈ ગયા. પણ જ્યારે આજ કા દિન યહોવાને બનાયા, એટલે જે પ્રમાણે ઈશ્વરે જે દિવસ નક્કી કર્યો હતો તે દિવસે અમે લગભગ 100-150 માણસ અમે આણંદ શહેરની અંદર મળ્યા. અમેરિકામાંથી હું ગયો અને ત્યાં આગળ જુદા જુદા માણસોને પસંદગી કરવામાં આવી. અને જે મારા ભાઈ અહીંયા બેઠા છે અને લાજરસભાઈ, કે તેઓએ સાઉથ ઇન્ડિયાની અંદર સર્વે કર્યું અને કહે છે અહીંયા આગળ મિશનરી કામની જરૂર છે, અહીંયા આગળ મિશનરી કામની જરૂર છે. અને દર મહિને હું અને મારી પત્ની એ કામના માટે અમારા પગારમાંથી $200-200 આપવાનું નક્કી કરેલું. અને મેં એવું પણ નક્કી કરેલું તે જમાનામાં કે ભારતમાંથી કોઈ પણ પૈસો લેવો નહીં. પણ ત્યાં આગળ એવું બન્યું કે લોકોએ જે કામ જોયું સુસમાચાર મિશન એશિયાનું, એ જોઈ અને એમણે પોતાના હાથ લંબાવ્યા. અને આજે અમે જોઈએ છીએ તે પ્રમાણે સાઉથ ગુજરાતમાં તેમજ દાહોદ જિલ્લામાં, ત્યાં આગળ પંચમહાલ જિલ્લામાં એ કાર્ય ચાલી રહ્યું છે. મુસલમાન બહેનો શિવણ વર્ગના ક્લાસમાં આવે છે અને તે આગળ તે આવે છે આણંદની અંદર. જેઓએ આણંદ જોયું છે, ઇમાન્યુઅલ સોસાયટી, કનાન સોસાયટી, એની અંદર આજુબાજુ મુસ્લિમો રહે છે અને એ મુસલમાન દીકરા અને દીકરીઓ અને ઘણી વાર તો મા અને દીકરી ટ્રેનિંગમાં આવે છે. અને એ સ્કૂલનો અમારો નિયમ એવો કે તમારે પ્રભુનું ગીત ગાવું પડશે, તમારે પ્રભુનું વચન સાંભળવું પડશે, તમારે પ્રાર્થનામાં જોડાવવું પડશે. અને એમાંથી આજ દિન સુધી અમારે કોઈ પણ જાતની મુશ્કેલી આવી નથી. ક્રિસમસનો પ્રસંગ હોય, સુસમાચાર મિશનનો સેલિબ્રેશન હોય, 10th year એનિવર્સરી અમે ઉજવેલી, ત્યારે આજ મુસ્લિમ બહેનો, હિન્દુ બહેનો એ પ્રોગ્રામની અંદર એમણે આપણા ખ્રિસ્તી ગરબા અને પ્રોગ્રામ આપેલા, એમાં મુસ્લિમ લોકો પણ ત્યાં આગળ હાજરી આપેલી. અને કહે છે આ જે કામ તમે કરી રહ્યા છો તે સાક્ષી પ્રભુ ઈસુના, ખ્રિસ્તના તમે સુવાર્તા પ્રચાર કરો. એટલે કે જઈને લોકોને કહેવાની જરૂર નથી તમે બોર્ન અગેન છો, બોર્ન અગેન. 1976માં હું આગળ આવ્યો, 77માં શિકાગોમાં રહેતો હતો અને જયારે ગાડીઓ મને બસમાં ફરું ત્યારે ઘણાને પાસે બેઠા પૂછું, આર યુ બોર્ન અગેન, આર યુ બોર્ન અગેન. એટલે કેટલીક વાર તો ઘણા એવા લોકો હોય તો કે વોટ આર યુ સેઇંગ ટુ મી, યુ નો. ઘણી બધી વાર આ કારણ તમે પામેલા છો એ સવાલ અમેરિકન લોકોને કે બીજા લોકોને સાંભળવાનો ગમતો નથી ઘણી વાર. તો પછી તમે કઈ રીતે કામ કરો? સો આઈ બિગેન ટુ ટેક સમ સેન્ડવિચ વિથ મી ઇન શિકાગો. હું ઇંગ્લિશના ક્લાસ લેતો હતો YMCA કોલેજની અંદર. તો મારા બેગમાં સેન્ડવિચો ભરી જો અને સેન્ડવિચો બનાવી બનાવી અને પેલા જરા ઉભા રહ્યા હોય, કાળા હોય કે દોરા ભિખારી લોકો, એમને હું આપું અને કે વી લાઈક ઇન્ડિયન, યુ નો. And then I began to tell them the story of Jesus and it helped me a lot. અને સુસમાચાર મિશનની અંદર પણ એ પ્રમાણે કામ ચાલી રહ્યું છે. 3 અમારા સેન્ટર છે, એમાં શિવણ વર્ગ ચાલે છે, તેમજ અમે શિવણ વર્ગની મારફતે પ્રભુની સુવાર્તા આપીએ છીએ, ડે કેર સેન્ટરની મારફતે પ્રભુની સુવાર્તા આપીએ છીએ, તેમજ મિશનરી કામની મારફતે અમે સેવાઓ આપીએ છીએ. હોસ્ટેલની અંદર 30 બહેનો છે, તેમજ સીએનઆઈ સ્કૂલમાં આણંદ અને નડિયાદ સાલ્વેશન આર્મીમાં લગભગ 7 થી 8 છોકરા છોકરીઓ ત્યાં આગળ અભ્યાસ કરી રહ્યા છે. એટલે ટોટલ અમારી પાસે 90 સ્ટુડન્ટ અને અમે શિક્ષણ આપી રહ્યા છે. અમે પોતે નહીં, પણ તમારા લોકોની પ્રાર્થનાઓથી, તમારા લોકોની મદદથી અમે એ કાર્ય કરી રહ્યા છે. 1995 જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે પ્રભુએ મને બીજી જગ્યાએ પણ કોલ કર્યો કે કોણ મારા માટે જશે, અને ભારત દેશનું કામ શરૂ થયું અને ત્યાર પછી ફિલિપિન્સની અંદર મને મોકલવામાં આવ્યો. હું અને મારા પત્ની ત્યાં આગળ ગયા અને હું ત્યાં આગળ કોલેજમાં ડીન તરીકે, થિયોલોજીના ડીન તરીકે કામ કરતો હતો. મારા વાઇફ નર્સે કોમ્યુનિટી સેન્ટર ખોલ્યું, અને વાલા મિત્રો એ ફિલિપિન્સ કોમ્યુનિટી અંદર પણ અમે ઘણું સારું કામ કરી શક્યા. અમારી શક્તિથી નહીં, પણ આજે પણ એ અમારી સાક્ષી ફિલિપિન્સ દેશમાં સધર્ન પાર્ટ ઓફ ફિલિપિન્સ કે જ્યાં આગળ મુસ્લિમોની વસ્તી હોય છે, અને ત્યાં આગળ એ અમે કામ કરી શક્યા. ત્યાં આગળ સ્કૂલ બનાવવામાં મદદ કરી, ચેપલ બનાવવામાં મદદ કરી, અને એ જ ખ્રિસ્તી સ્કૂલ હોવા છતાં પણ ત્યાં આગળ અમે મુસ્લિમોને માટે એક સ્કોલરશીપ ઊભી કરી. તમને એમ લાગશે કે ખ્રિસ્તી સ્કૂલમાં મુસ્લિમોની શા માટે, પણ ત્યાં આગળ અમે ઇન્ટ્રોડક્શન ટુ બાઇબલ કોર્સ શીખાડતા હતા, અને મુસ્લિમ છોકરા છોકરીઓને પણ એ કોર્સ શીખવો પડતો હતો. હોલીલેન્ડની ટ્રીપમાં અમે ગયા, અને ત્યાં આગળ અમને કહેવામાં આવ્યું, અમારો જે ગાઈડ હતો તે જુઈસ હતો, અને એણે કહ્યું કે પાસ્ટર જ્હોન, યુ નો ધીસ ઇઝ ધ સ્મોલ લેન્ડ, આ નાનો નાનો એરિયા છે, પણ આ જે ભૂમિની અંદરથી 3 રિલિજનોની સ્થાપના થઈ, ખ્રિસ્તી, જુઈશ અને મુસ્લિમ. પણ એ કહે છે જુઈશ માણસ કે સૌથી જે મહાન બન્યું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ જગ્યાએ આવ્યા, અહીંયા આગળ જન્મ લીધો, મરાયા અને વધસ્તંભ પર ચડાયા, અને ત્યાંથી તેઓ પુનરુત્થાન પામ્યા, એ લઈ અને પ્રભુ ઈસુ, અને એ સૌથી મહાન વાત આજે દુનિયાની અંદર એ પ્રગટી રહેલી છે. વાલા મિત્રો, તમે કઈ રીતે પ્રભુની શિક્ષા, પ્રભુની સુવાર્તા તમે અને હું આપી શકીએ, અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેના શિષ્યોને આ બહુ કમિશન આપ્યું, સુવાર્તા પ્રચાર કરવાનો અધિકાર આપ્યો, પણ એ જ અધિકાર તમને અને મને આપવામાં આવેલો છે. આપણે કઈ રીતે એ પ્રભુનો સંદેશો બીજાને આપી શકીએ. તમારાના ઘણા બધા કદાચ મેડિકલમાં કામ કરતા હશો, કેટલાક સ્કૂલોમાં કામ કરતા હશો, કેટલાક ડંકિંગ ડોનટમાં કામ કરતા હશો, કેટલાક મોટલ્સમાં કામ કરતા હશો, ગમે ત્યાં આપણે કામ કરતા હોય, પણ ત્યાં આગળ જ્યારે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમે કામ કરો છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારું લક્ષ્ય બિંદુ હોય છે, ત્યારે તમને જોઈ અને હિન્દુ હોય, મુસ્લિમ હોય, કાળો હોય, ધોળો હોય કે સ્પેનિશ હોય, કે એ તમારામાં કઈ પરિવર્તન જોઈ શકે છે, અને એને તમે અને હું પ્રભુની સુવાર્તા આપી શકીએ છીએ. દરેક ખ્રિસ્તના હૃદયમાં પ્રભુ ઈસુના કાર્યનો જે સંદેશો આપવાનો છે તે તમારું અને મારું પ્રથમ કાર્ય હોવું જોઈએ. પછી તમે અમેરિકામાં રહેતા હોય કે ભારતમાં રહેતા હોય કે ઇઝરાયલમાં રહેતા હોય કે ગમે ત્યાં, પણ તમે અને હું પ્રભુના એક એમ્બેસેડર તરીકે છે. મારી કોઈ સ્થિતિ નથી કે હું આ અમેરિકા દેશમાં આવીશ, કોઈ મારી સ્થિતિ હોતી નહીં, ફરી મેં વિચાર પણ નહીં કર્યો. અમેરિકા આવવાની મને ઈચ્છાઓ હતી, પણ ઈશ્વરે તેના માટે રસ્તા ખોલ્યા અને હું આગળ આવી શક્યો, અને પ્રભુએ મને તેના કાર્ય માટે વાપરી શક્યા. દરેક સમયે પ્રભુના નામની વાત કહેવાની તમારી અને મારી ફરજ છે, અને તેના માટે તમારે અને મારે કાળજી રાખવાની જરૂર છે. થોડા વખત પર એવું બન્યું કે મારા બ્રધર ટીમોથી રાઠોડને તમે ઓળખતા હશો, એ દિવાન એરિયા પર ફરવા ગયા હતા, અને એમને ત્યાં આગળ એક સેલ ફોન મળ્યો, અને એમણે લીધો ખરો અને જોયું, પણ એમને ખબર ના પડી કે કોને આપવો, પાસેના સ્ટોરને ગયા કે કોઈનો પડી ગયો છે ના, અને ત્યાર પછી એ ફોનમાં ઘંટડી વાગી, તો એ પાકિસ્તાનથી ફોન હતો. અને એમણે એને જવાબ આપ્યો કે ભાઈ આ તારો ફોન મને મળેલો છે, તમે ક્યાંથી કોલ કરો છો? ત્યારે કહે છે કે હું પાકિસ્તાનથી કોલ કરું છું. કારણ કે તમારા જે કોઈ સગા હોય એમને તમે કહો કે મને આ જગ્યાએ આવીને મળે અને એ ફોન લઈ જાય. એટલે એના જે ભાઈએ ફોન કર્યો એને સગાને ફોન કર્યો, અને જયારે એ ભાઈ લેવા આવ્યા ત્યારે મારા બ્રધર ત્યાં દિવાન એરિયા પર પ્રેયર ગ્રુપમાં હતા, અને આ મુસ્લિમ માણસ આવ્યો અને એને કહ્યું કે સાહેબ જો તમે ખ્રિસ્તી પ્રિસ્ટ ના હોત તો મને કોઈ આ સેલ ફોન આપે જ નહીં. એ $400-500 મારો સેલ ફોન છે, તમારો પુષ્કળ આભાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે જઈને તમે સુવાર્તા આપો. તમારે ચોપાનિયા એકલા વેચવાની જરૂર નથી, આપણે મોટા મોટા ભાષણો કરવાની જરૂર નથી, પણ એક્શન, આપણા એક્શનથી, તમારી રીતથી અને તમારા વર્તનથી તમે અને હું પ્રભુની સુવાર્તા બીજાને આપી શકીએ છીએ. જો પ્રભુ ઈસુ તેના શિષ્યો સાથે તેણે જે સલાહ સૂચન આપ્યું એ પ્રમાણે તેમણે કર્યું અને એની સુવાર્તા વધતી ગઈ. આજે વાલા મિત્રો, એ સુવાર્તા તમને મને આપવામાં આવેલી છે. ત્રીજી બાબત ત્યાં આગળ, તેના શિષ્યો તરીકે ખાતરી આપેલી કે હું તમારી સાથે રહીશ, તમને એકલા મૂકી દઈશ નહીં, સર્વ રીતે હું તમને તમારી સાથે મૂકી દઈશ. તેની હાજરી તમારી અને મારી સાથે છે. આજે જે સુસમાચાર મિશન એશિયા કો કે બીજી બધી મિનિસ્ટ્રીઓ કો કે અમારા કોઈ સારા કામથી કે અમે થિયોલોજીનું જ્ઞાન લીધેલું છે એનાથી ચાલતી નથી, પણ માણસો તમારા જેવા ભાઈ અને બહેનોની પ્રાર્થનાઓથી, તમારા અને બીજા ભાઈ બહેનો કે જેઓ કદાચ તમને ઓળખતા નથી તેઓની પ્રાર્થનાઓથી આ મિનિસ્ટ્રીઓ ચાલી રહી છે. લોકોનો જીવન બદલાઈ રહ્યા છે. અમારી જે સ્કૂલ છે હોસ્ટેલ દરિયાની અંદર, એમાંથી 3 આદિવાસી છોકરાઓ એ ટેકનિકલ સ્કૂલમાં ગયા અને એમને નોકરીઓ મળી, અને એ બીજા છોકરાઓને બીજી જગ્યાએ નોકરીઓ પર લઈ ગયા. અને એમણે શું કહ્યું તમને ખબર છે? કે જે કે ત્યાં આગળ ખ્રિસ્તી હોસ્ટેલની અંદર અમને જ્ઞાન આપવામાં આવ્યું, અમને કપડાં આપવામાં આવ્યા, અમને ખાવાનું આપવામાં આવ્યું, અમને સુવાનું આપવામાં આવ્યું, અને આજે અમારી એ ફરજ છે કે અમે બીજાને એ પ્રભુની સુવાર્તા આપી શકીએ. તમે અને શું કરો છો? શું તમે અને હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરીએ છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આ પૃથ્વી ઉપર આવ્યા એ ગભાણમાં તેમણે જન્મ લીધો. એમણે ધાર્યું હોત, દેવે ધાર્યું હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજમહેલમાં કદાચ જન્મ આપત, પણ ના, દેવ બાપ એ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં પૃથ્વી પર માણસ બનીને આવે છે. એટલું જ નહીં, પણ એમને રહેવાને ઘર હતું નહીં, પણ મોટર વાળો કહે છે કે મારી પાસે તો આ એક ગમાણ છે, એમાં તમને આપું, ગંદાથી ગમાણ. પણ ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો. એ ત્યાં આગળ મોટા થયા, વધસ્તંભ પર તેમને જડાવવામાં આવ્યા. કેમ જડાવવામાં આવ્યા? કારણ કે પ્રભુના સાચા દેવના સાચો દીકરો હતો અને એની સુવાર્તા આપતો હતો, અને એના લઈને તમારા અને મારા પાપને લઈને એમને વધસ્તંભ પર જડાવવામાં આવ્યા. એ મરી જાય છે, એના શિષ્યોએ આશા છોડી દીધી, શિષ્યો નાસી જાય છે. આપણે જોઈએ છીએ પીટર જેવો, પીટર કે જેણે પુનરુત્થાન પછી ભાષણ કર્યું, મંડળીઓ નવી સ્ટાર્ટ થઈ, પણ એ પણ ગભરાઈ ગયો, નાસી ગયો. પણ જયારે એમણે જોયું થોમાસ, એ તો કે છે હું તો આમ ના કરું ત્યાં, તારી કોકમાં હાથ ના કરું ત્યાં સુધી હું માનું જ નહીં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે. આવો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોનો વિશ્વાસ હતો, અને આપણે માની શકીએ છીએ. જો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ આવીને ઉભા રહે તો પણ તમે એનું કદાચ ઘણા બધા એવા છીએ કે પ્રભુને આપણે શંકાની નજરે જોઈ શકીએ, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને અને મને એ સુવાર્તા આપેલી છે. બાઇબલમાં કહેવામાં આવે, મારે માટે કોણ જશે, કોણ તૈયાર છે, કોણ સાક્ષી રૂપ બનશે? પ્રભુ એવું કરે કે તમને ને મને તેનો પવિત્ર આત્મા આજે તેની દોરવણી આપે. અને તમારે કે બધાને પ્રીચર બનવાની જરૂર નથી, પણ જે કોઈ રીતે પ્રભુ તમને દોરે તે રીતે આગળ વધવાની જરૂર છે. એક છેલ્લી વાર્તા આપી અને હું બંધ કરીશ. ઘણા વર્ષો પહેલા આ વાત સાચી બની ગયેલી છે. એટલાન્ટિક ઓશિયનની અંદર ડોક્ટર ગોર્ડન ટાર્ગેરસન એવો એટલાન્ટિક ઓશિયન ઓળંગીને મુસાફરી કરી રહ્યા હતા અને ત્યાં આગળ એક કાળો માણસ બસ બાઇબલ જ વાંચ્યા કરતો હતો. એટલે આ ડોક્ટર રેવરને એવી બહુ ક્યુરિયાસિટી થઈ તો બે ત્રણ દિવસ આ માણસને જોયા કર્યો અને પછી એમણે કહ્યું કે એક્સક્યુઝ મી એન્ડ ફરગીવ મી, આઈ લાઈક ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન. યુ આર રીડિંગ સ્ક્રિપ્ચર? કે યસ. અને એણે એની વાર્તા કહી કે હું અમેરિકા દેશની અંદર લોની ડિગ્રી મેળવવા માટે આવેલો હતો અને સારામાં સારી યુનિવર્સિટીમાં મને એડમિશન મળ્યું હતું અને હું કેમ્પસ પર રહેતો હતો. મારું પહેલું અઠવાડિયું હતું. નેક્સ્ટ ડોર નેબર એટલે મારો રૂમમેટ, મારા રૂમની પાસે બીજો છોકરો આવ્યો હતો, એણે આવ્યો અને મને પૂછ્યું અને વાર્તાલાપથી લાગ્યું કે હું રોમન કેથલિક છું. પણ એ છોકરાઓ રવિવારનો દિવસ હતો અને સવારના વોરમાં વહેલી સવારે 8-9 વાગે બે છત્રીઓ લઈને એની પાસે આવે છે અને એણે એમ ના કહ્યું મારી સાથે ચર્ચમાં આવો, પણ કહે છે કે આજે વેધર ખરાબ છે, 12 વરસાદનું વાતાવરણ છે, એટલે હું તમારી પાસે આ છત્રી આપવા આવ્યો છું કે તમે તમારા દેવળમાં જઈ શકો. અને તે દિવસ આ માણસ એ પ્રમાણે કહે છે કે હું તે દિવસે ચર્ચમાં જવાનો હતો નહીં, પણ આ માણસ બે છત્રીઓ લઈને આવ્યો અને રસ્તામાં જ જે છત્રીઓ લઈને આવ્યો એનું ચર્ચ આવતું હતું. એટલે આ ફિલિપિનો બંને જણા વાતો કરતા કરતા જાય છે અને ત્યાં આગળ આ ફિલિપિનો માણસે પેલા એની સાથેના જુવાનને કહ્યું કે આપણે એમ કરીએ, આજે આપણે તમારા ચર્ચમાં જઈએ, તમારા ચર્ચમાં આપણે જઈએ અને નેક્સ્ટ ટાઈમ આઈ વિલ ગો ટુ માય રોમન કેથલિક ચર્ચ. ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ એ મેથોડિસ્ટ ચર્ચની અંદર ગઈ અને ત્યાર પછી એને કોઈ બીજી મંડળીમાં એને જવાનું સમય જ ના મળ્યો. કારણ કે જે ત્યાં ચર્ચના લોકો જે હતા એમને એ જોઈ અને એમનો જે આવભાવ જોઈ અને એમનો જે વેલકમ એને આપ્યું એ જોઈ અને એની આંખમાંથી આંસુ આવી ગયા. અને માણસ એ પ્રમાણે લખે છે એની એને વાર્તા કરી આ રેવરન ડોક્ટર ગોર્ડન ને, કહે છે કે ત્યાર પછી આઈ સ્ટોપ ટુ બીકમ એ લોયર, આઈ સ્ટોપ ટુ બીકમ એ લોયર બટ આઈ ગેવ માય લાઈફ ટુ ક્રાઇસ્ટ. મેં મારી જિંદગી પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દીધી અને હું અમેરિકાની થિયોલોજીકલ સ્કૂલમાં મેં અભ્યાસ કર્યો અને હું મારા દેશમાં ફિલિપિન્સમાં હું રાષ્ટ્રની સેવાના માટે જોડાયો. અને કહે છે આઈ એમ ધ ફર્સ્ટ બિશપ ઓફ યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ ઇન ફિલિપિન્સ એન્ડ માય નેમ ઇઝ વેલેન્સિયસ. ભલા મિત્રો, બે અમ્બ્રેલા, તમે કોઈને રાઈડ આપો તો એ રાઈડ પણ તમે પ્રભુને માર્ગે કોઈ વ્યક્તિને તમે દોરી શકો છો. પ્રભુ એવું કરે કે આ 50માના દિવસે જ્યારે 2000 વર્ષો પહેલા પ્રભુના શિષ્યો પવિત્ર આત્માથી ભરપૂર થયા એ રીતે આપણે જેઓ 60 ઉપર આવી ગયેલા છે તા નહીં, પણ આપણા જુવાન દીકરા દીકરીઓ તેઓ પ્રભુને અર્પણ થાય, તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થાય અને તેમના જીવનથી આ દેશની અંદર અને બીજા દેશોની અંદર આપણે સેવાનું કાર્ય અને પ્રભુની સુવાર્તાનું કાર્ય કરી શકીએ. આવો પ્રાર્થના કરીએ. પ્રભુજી તમારો આભાર માનીએ છીએ. આ વચનોના માટે કે તમે અમને દર્શન આપ્યું, તમારા શિષ્યોને દર્શન આપ્યું અને તમે અમને તમારી સેવાના માટે ઉપયોગ કર્યો. અમે તે કોણ પ્રભુજી? અમારી શું વિશાત? એ ખડકમાંથી તમે અમને અને ગામડામાંથી ખંડી આણેલા, વિશાત વગરના તમે અમને ઊંચ સિંહાસન પર બેસાડ્યા અને તમારા વચનો આપવાના માટે તમે અમને લાયક બનાવ્યા. અમે ન લાયક હતા, છતાં પણ એ તમારી કૃપાના માટે આભાર માનીએ છીએ. આ અમારી ગુજરાતની ફેલોશીપની મંડળી અને આ અમારો સમાજ ફિલાડેલ્ફિયાની આજુબાજુ રહે છે, તેમાંથી તમારા દીકરા અને દીકરીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોની મારફતે આગળ આવે અને પ્રભુજી આ શહેરની અંદર જ નહીં પણ બીજા દેશોની મહી પણ પ્રભુજી તેમના નાણાથી, તેમની સુવાર્તાના વચનોથી અને તેમના વાણી અને વર્તન અને વિચારથી બીજાઓને પ્રભુ ખ્રિસ્તની ગમલાવે એ જ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે માંગીએ છીએ. આમેન.